श्री श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री गुरुभ्यो नमः, ओम नमो भगवते वासुदेवाय। नारद जी ते पछी जुदा जुदा महल मां गया। कोई महल मां श्री कृष्ण बाळको ने रमाडे छे, कोई महल मां भोजन करे छे, कोई महल मां जप करे छे, तो कोई महल मां आराम करवा सूता छे। एक महल मां गया ते श्री कृष्ण कथा सांभळे छे। ઘરમાં જેમ બુહારી કરવાની જરૂર છે તેમ રોજ સત્સંગ કરવાની જરૂર છે। બુહારી કરવાથી ઘર શુદ્ધ થાય છે તેમ સત્સંગ કરવાથી મન શુદ્ધ થાય છે। નારદજી જ્યાં જાય ત્યાં ભગવાન છે। ભગવાને ગૃહસ્થાશ્રમનો આદર્શ બતાવ્યો। ચાલતા ચાલતા નારદજી થાકી ગયા। નારદજીએ વિચાર કર્યો, હવે કોઈ મહેલમાં જાઉં અને જળપાનનો યોગ થાય તો સારું। નારદજી એક બીજા મહેલમાં પ્રવેશ કર્યો। ભગવાન પૂછે છે કે કેમ નારદજી, ક્યારે આવ્યા? નારદજી ચાર કલાકથી અથડાતા હતા, છતાં કહ્યું અત્યારે જ આવ્યો। આ તો મહાયોગેશ્વરની માયા હતી। અલ્યા નારદ, તું આવે એટલે હું તારી પૂજા કરું છું। એ તો જગતને ગૃહસ્થ ધર્મનો આદર્શ બતાવું છું। તારી પૂજા કરું છું એટલે તું કંઈ મારા કરતા વધારે નથી। તારો અને મારો ખાનગી સંબંધ છે। તું બ્રહ્માનો છોકરો છે, બ્રહ્મા મારો પુત્ર છે, એટલે હું તારો દાદો થયો। નારદજી માફી માંગે છે। ભગવાનને કહ્યું, મારો વૈભવ જોઈને તારે રાજી થવું જોઈતું હતું, તેને બદલે તું કલહ જગાડવા આવ્યો। નારદજી વિદાય થયા છે। ભગવાને ગૃહસ્થનો આદર્શ બતાવ્યો કે તમારે ઘરે બ્રાહ્મણ આવે તો તેનું સન્માન કરજો। આ અધ્યાયમાંથી બીજો બોધ એ નીકળે છે કે બ્રહ્મચારીઓએ ગૃહસ્થને સંસારમાં માથું ન મારવું। બ્રહ્મચારી ગૃહસ્થના ઘરનો વિચાર કરે તો બ્રહ્મચર્યનો ભંગ થવા સંભવ છે। તનથી બ્રહ્મચર્યનું પાલન કરવું કઠણ નથી, પણ આંખથી અને મનથી પાલન કરવું કઠણ છે। તે પછી અધ્યાય 70માં ભગવાનની દિનચર્યાની કથા કહી છે। ભગવાન રોજ 4 વાગે ઉઠતા, સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠો, પથારીની મજા એ મોટી સજા છે, તે ભૂલતા નહીં। સ્વયં ભગવાન હતા તે છતાં શ્રી કૃષ્ણ મણસકે 4 વાગે ઉઠે છે। ભગવાન ધ્યાન કરે છે અને તે પછી સ્નાન કરે છે। તે પછી ભગવાન સંધ્યા કરે છે। ભગવાન ત્રિકાળ સંધ્યા કરતા, ગાયત્રી જપ કરતા, બ્રાહ્મણોને દાન કરતા અને તે પછી વ્યવહારિક કાર્યો પણ કાળજીથી કરતા। દ્વારકામાં આજે પણ ઠાકોરજી દિવસમાં 2 વાર સંધ્યા કરે છે। શ્રી કૃષ્ણ રોજ સંધ્યોપાસન કરે છે, માતા પિતાને વંદન કરે છે, રોજ નિયમથી ગરીબોને અન્નનું દાન કરે છે, બ્રાહ્મણોને ગાયોનું દાન કરે છે। રોજ દાન કરવું એ ગૃહસ્થનો ધર્મ છે। રોજ ગાયોની સેવા કરે છે। આ પ્રમાણેની ભગવાનની દિનચર્યા જીવનમાં ઉતારો। એક વખત નારદજી આવ્યા અને ભગવાનને કહ્યું કે જરાસંઘે અનેક રાજાઓને કેદમાં રાખ્યા છે, તેને મુક્ત કરો। બીજી તરફ યુધિષ્ઠિર તરફથી રાજસ્વ યજ્ઞમાં આવવાનું આમંત્રણ મળ્યું છે। ભગવાન વિચારે છે આમાંથી કયું કામ પહેલું કરવું। નારદજીએ કહ્યું, પહેલા રાજસ્વ યજ્ઞમાં પધારો। રાજસ્વ યજ્ઞમાં ભીમે દુર્યોધનનું અપમાન કરેલું કે અંધસ્ય પુત્ર અંધ, તે કર્કશવાણીમાંથી કલહની મહાભારતની શરૂઆત થઈ, માટે કર્કશવાણી કદાપી ન બોલો। પાંડવોનો વનવાસ ગુજરાતમાં ગયો હતો। સંખેડા પાસે જ્યાં 5 સ્વર મહાદેવ છે ત્યાં વિરાટ નગરી છે, ત્યાં હાલનું ધોળકા। જુદી જુદી દિશાઓમાંથી જુદા જુદા યોદ્ધાઓને દિગ્વિજય કરવા માટે મોકલવામાં આવે છે। તે બહાને અનેક રાજાઓનો વિનાશ કર્યો। એક જરાસંઘ બાકી છે। જરાસંઘને કેવી રીતે જીતવો? જરાસંઘ મહાન શિવ ભક્ત છે। ભગવાને જણાવ્યું કે કપટ કર્યા વગર જરાસંઘને જીતાય તેમ નથી। ભગવાને કહ્યું, હું અર્જુન અને ભીમસેન બ્રાહ્મણનું વેશ ધારણ કરી ત્યાં જઈએ અને દાનમાં ભીમસેને તેની સાથે દ્વંદ્વ યુદ્ધની માંગણી કરવી, એ રીતે નક્કી થયું। શ્રી કૃષ્ણ, ભીમ તથા અર્જુન જરાસંઘ પાસે આવે છે। જરાસંઘના બારણે આજે શ્રી કૃષ્ણ ભીમ અર્જુન બ્રાહ્મણ બનીને આવે છે। એકલો ખાય તે મરે છે, કોઈને જમાડ્યા વગર જરાસંઘ જમતો નથી। જરાસંઘે દાન માંગવા કહ્યું, દ્વંદ્વ યુદ્ધની માંગણી કરવામાં આવી। જરાસંઘ અને ભીમ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થાય છે, જરાસંઘ મરતો નથી। ભીમે ફરિયાદ કરી, 27 દિવસથી તમે મોજ કરો છો અને મારો રોજ માર ખાઈ ખાઈને દમ નીકળે છે। શ્રી કૃષ્ણ કહે, તું મારી સામે જોયા વગર લડે છે એટલે જરાસંઘ મરતો નથી। મારી સામે જોતો જોતો તું જરાસંઘ સામે લડ અને હું યુક્તિ બતાવું તે પ્રમાણે કર, એટલે જરાસંઘ મરશે। અર્જુન એટલે જીવાત્મા છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, ભીમ પ્રાણ છે. વૃદ્ધાવસ્થામાં પ્રાણ બહુ અકળાય છે, પ્રાણ શ્રી કૃષ્ણ સન્મુખ બને તો ભીમ જે પ્રમાણે જરાસંઘને મારી શક્યો તેમ જીવ વૃદ્ધાવસ્થાને મારી શકે. પ્રાણ પરમાત્માની સન્મુખ જાય, પ્રતિશ્વાસે પ્રભુનું સ્મરણ થાય તો જરાસંઘ મરે છે. જરાસંઘ જન્મ મરણનો ત્રાસ છે. જરાસંઘને મારી રાજાઓને કેદમાંથી છોડાવ્યા છે. જય શ્રી કૃષ્ણ.